સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 9 જુલાઈ 2025 રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે અક્ષરમહોલમાં ગુરુપૂનમ પર્વની પૂર્વ સંધ્યાએ સંત ભગવંત સાહેબજીએ મુને વાલુ જોગીડા તારું મુખડું રે આ ભજન સમજાવતા ખૂબ સુંદર આશીર્વાદ પ્રદાન કર્યા, જે અત્રે સમાવ્યા છે.
છેલ્લે ટૂપસ હોય, છેલ્લી કડી થાય.
તારો મહિમા ગાવાનો મને લાગે છે રે, તારો મહિમા ગાવાનો મને લાગે છે. કહો કાગનાથ કેવા મોટા ભાગ્ય છે રે, કહો કાગનાથ કેવા મોટા ભાગ્ય છે રે. મને વાલો જોગીડા તારો મોકળો રે, મને
સાધુને ઓળખતા નથી આવડતું. જગતમાં ને મોટા કહે છે કે ભાઈ બહુ મોટો માણસ તમારા ગામમાં, એટલે શું થયું મોટો, એટલે એનો બંગલો સારો હોય, એને લાવી પરી જમીન હોય, એને આપણે મોટો કહીએ. હવે એ બેરોમીટર સાધુમાં લગાડીએ કે બહુ જાહો જલાલી હોય, લાખો શિષ્યો માનતા હોય, વાહ વાહ થતી હોય, તો કે મોટા માણસ છે. જગતની રીતે મોટપ છે, યાદ રાખો. આધ્યાત્મિક મોટપ એ સાધુતાની મોટપ છે. કઈ મોટપ? સાધુતાની. હવે એ તો આવડતી નથી જોતા. આપણે બીમાર હોઈએ તો કોઈને કહીએ કે ભાઈ બીમાર છું તો ખબર ના પડે, પણ ડૉક્ટર પાસે જઈએ તો તરત ડાયોગ્નાઇઝ કરે કે તમને આ બીમારી છે. એમ સામાન્ય માણસને સાધુ ઓળખતા આવડતું નથી. જેની સાધુની દ્રષ્ટિ હોય એ સાધુને ઓળખે. સાધુલા કાકે જે ભજન બનાવ્યું, બહુ મોટો માણસ સૌરાષ્ટ્રમાં એમના વખતે, બાપા વખતે, દુલાભાઈ કાગ, એ રીતે આખા દુલા કાગ સૌરાષ્ટ્રમાં ફેમસ હતા એમના ભજનોથી. એમને બાપાને અમૃત પર્વ જોયું 75માં. દુલાભાઈ કાગને સ્પેશિયલ ગેસ્ટ તરીકે એ અમૃત પર્વમાં બોલાયેલા. એટલી માનવ મેદની હકડે ઠક, એટલા બધી ગીર્દી હતી, કેટલું મોટું સ્ટેજ, ફિલ્મનો આર્ટ ડાયરેક્ટર, એના આખા સ્ટેટની સજાવટ કરેલી. દુલાભાઈ કાક જોયું બધું, પણ ઇમ્પ્રેસ ના થયો. શું થયું? ઇમ્પ્રેસ ના થયા. કયા પછી મહિના પછી એમને થયું, એ જતા હતા રાજકોટ ગોંડલ રોડ પરથી જૂનાગઢ તરફ. તેમને થયું કે વચ્ચે ગોંડલ આવે છે, યોગી મહારાજના દર્શન કરતા જઈએ. એટલે ડ્રાઈવરને કહ્યું કે મંદિરમાં લઈ લે છે ગાડી, અક્ષરદેરીમાં. એટલે આવ્યા મંદિરમાં અચિંતા. તો મંદિર જો ગોંડલ જોયો તો સભા મંડપ છે ને ઊંચો છે, નીચેથી દેખાય ને ઉપર કોણ બેઠું. તો ગાડીમાંથી ઉતરીને એમને પૂછ્યું કે યોગી મહારાજના દર્શન ક્યાં થશે? ત્યાં કે ઉપર સભા મંડપમાં બાપા બેઠા છે, જાઓ. એટલે ભગત ત્યાં ચડીને સભા મંડપમાં ઉપર ગયા, એમની આંખો ચાર થઈ ગઈ, આશ્ચર્ય પડી ગયા. વચ્ચે આપણે જાણીએ છીએ ખેડૂતો ઘઉંની સિઝન હતી, ઘઉં બધા પાક્યા હતા, તે ઘઉંનો મોટો ઢગલો કરેલો સભા મંડપમાં વચ્ચે, અને આજુબાજુ 5-10 સાધુઓ, 5-15 સૌરાષ્ટ્રના હરિભક્તો, એ બધાની વચ્ચે બાપા બેઠેલા. થારીમાં ઘઉં લે, કારણ કે ખેતરમાંથી જીતા ઘઉં આવેલા, કાંકરા હોય, જાખરો હોય, જાડું હોય, એ ઘઉંમાંથી કાંકરાને કચરો કા વીણતા હતા. બાપા પણ કોથરા ઉપર, શેની ઉપર બેઠા હતા? કોથરા ઉપર. અને બધાને આનંદ કરાવતા હતા. દુલા કાગ હાજર થઈ ગયા, જોઈ રહ્યા, દંડવત કર્યા. શું કર્યા? દંડવત કર્યા. એ બોલ્યા, આ સાધુતા કેવી, આ સાધુ. 10-15 દાડા મહિનો પહેલો જેનો જય જયકાર થતો, લાખો માણસો 2-3 કલાક સુધી તો હાર પહેરાવે, એટલું બધી હતું. માણસ આમ ફૂલ્યો ફૂલ્યો ફરે, હા, ગાદીપતિ કોદળ આવું કામ ના કરે. આજે આ વ્યક્તિમાં કાંઈ છે જ નહીં. સામાન્યમાં સામાન્ય માણસ તરીકે બધા જોડે પલાઠી વાળીને કોથળા ઉપર બેસીને ઘઉં સાફ કરવા બેઠા છે. નિર્લેપ પુરુષ કહેવાય, નિર્લેપ દંડવત કર્યા. મારા જીવનમાં કહે છે પ્રિન્સિપલ હતો દુલા કાગના જીવનમાં, કોઈ પણ જીવિત વ્યક્તિ ઉપર ભજન ના બનાવે. બધા ગયા પછી એના નામમાં ભજન બનાવે કે આ દુલા ભાયા કાગ આજે સિદ્ધાંતમાં એ કરે છે કે મારા હવે યોગી મહારાજની હયાતીમાં એમને 75 વર્ષ થયા, 75 વર્ષ 75 ભજન બનાવીશ એમને નક્કી કર્યું. અને એમાં પહેલું ભજન કહ્યું, જોગીડાને જોવા ગયા હતા જોનારો ઝડપાણો. એટલે હું જોગી બાપાને દર્શન કરવા ગયો હતો પણ એમનો થઈ ગયો. બધા ભજન દેતો દેતો ને દેતો એ ભજન બને, આ ભજન એમને બને. વાલુ મને તા યોગેડા તારું મુખડું રે. આપણે ફાઈ ગયા, પૂર્વજન્મનો પુણ્ય છે એવા માતા પિતાના આશીર્વાદ ભગવાનનો સંબંધ કે કોઈક સત્કર્મ થઈ ગયો છે તો આપણી દ્રષ્ટિ પડી ગઈ કે અશ્વિનભાઈ શાંતિભાઈ રતિભાઈ સણંદભાઈ આ ભાઈ સંતો ખરેખર સાધુ છે, બાપાએ બનાવેલા સંતો છે. ધન થઈ ગયા બસ. હું પ્રશ્ન પૂછે યોગી બાપાને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગ શબ્દો બહુ પ્રચલિત, સત્સંગ કે સત્સંગ એટલે શું એમને પ્રશ્ન પૂછે. તો યોગી મારે જવાબ આપ્યો, સત્સંગ એટલે મોટા પુરુષને બે હાથ જોડવા અને કેમ કરો એ સત્સંગ. બે હાથ જોડવા સહેલા છે મોટા પુરુષને, પણ કેમ કરવું અઘરું છે. એમ તન મન ધન પ્રભુના. કાલે કે અશ્વિનભાઈ બધો મૂકી દો તો શું કરો, હજુ તો મારા બિહાગને સેટલ કરવાનો છે, નેતીને શ્રીલાન પહેરાવવાના છે, આપ્યું તો દેવું જ પણ આ બધું છે ને શું કરું. પછી આવું એટલે બાપા કે શિષ અર્પ્યા વિના શ્યામ રીતશે નહીં. એટલે બધા માથા માંગે છે, તો બધા માથા મૂકી દેશે નહીં તો સેવા કોણ કરશે. માનીતા કરો, મારું જે બધું છે કોનું છે, કોનું છે, માલિક કોણ, માલિક કોણ, સ્વામિનારાયણ ભગવાન ગુરુ એમનું છે. ગુરુ પૂર્ણમાં આટલો નિર્ણય કરો, લઈ નહીં લે યાદ રાખો, વધારશે. શું કરશે, વધારશે. ગાંધીજી એ બચારે વર્ષો પહેલાં ટ્રસ્ટીશીપની ભાવના કોંગ્રેસમાં પરવર્તાવી હતી દેશમાં, કે તમારી પાસે જે કંઈ છે, જે કંઈ પ્રાપ્ત થયું છે, જે કંઈ વારસા મળ્યું છે એ ભગવાન આપેલું છે, તમે ટ્રસ્ટી છો અને શું છો, બાપના માલિક નથી. કે આપણી ઈચ્છા એમ વાપરવાની નહીં, જરૂરિયાત પ્રમાણે વાપરવાનું. ભાઈ બીજું બધું છે જરૂરત પડે તો સેવામાં વાપરો, પણ મહારાજ કે અમારે બધું લેવું નથી. એટલે શિક્ષા પદ્ધતિમાં એક જ વસ્તુ લખી કે 10મો 20મો ભાગ આપો, કેટલો સેવા કરો. એ અમને અર્થે જીવન કરી રાખ્યું કહેવાય, સાચો સત્સંગ એને કહેવાય. હરિભક્ત હોય તો રોજ હવાના પરમાં ઉઠીને પૂજા કરે. શું કરે, શું કરે, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે. અને ઈષ્ટદેવનું સ્મરણ આંખ બંધ કરે તો બધા ચોમાચીડિયા ફરતો હોય, મેં શું ફરતો હોય, ચોમાચીડિયા ફરતો હોય મેં. એટલે મૂર્તિઓ મૂકવાની, પોતાની પૂજા ના હોય તો પૂજા લઈ જવાની અશ્વિનભાઈ પાસેથી, અથવા તો ઘર મંદિર હોય એની સામે બેસી અને ઓછામાં ઓછી 11 માળા ફેરવાની. કેટલી કેટલી 11? કેટલી? હા હવે બરાબર 11 માળા ફેરવાની, ઓછામાં ઓછા 11 માળા ફેરો. અડધો કલાક ધૂન કરો. શું કરો, અડધો કલાક. ચાતુર્માસના નિયમો બોલો, રોજ 11 માળા ફેરવીશું, અડધો કલાક સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીશું, અઠવાડિયે સત્સંગ સભા અચૂક કરીશું, ને સભા ના થતી હોય તો મારે ઘરે શરૂ કરીશું. વચનામૃત ને સ્વામીની વાતો 10 વાંચીશું. ડાયાબિટીક ન હોય, શરીરની તકલીફ ન હોય તો ચાતુર્માસ હતો તો 3 મહિનો 1 ટાઈમ જમીશું. કેટલું તપ કરો, રત્ના સ્વાની વાતો, ધૂન, અઠવાડી સત્સંગ સભા, અને નહીં કરવાનું નિયમ લો કોઈની ખટપટ, નિંદા, માથાકૂટ, અમહિમા, ભાવફેર. અડધો કલાક ધૂન એટલે કરવાની. સ્વામિનારાયણ ભગવાને કહે, હું મળ્યો સાધુની વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થાય એટલા કોરું થઈ ગયું, શું થઈ ગયું? આ બધી તમારી રેખાઓ છે ને ભૂસાઈ ગઈ, શું પ્રારબ્ધ બધું ભરી ગયું. પ્રારબ્ધનું દુઃખ કોઈ તમને રહેશે નહીં, તો પછી થાય તો દુઃખ છે ને આવે છે, પ્રશ્ન થાય કે ના થાય? પ્રારબ્ધ મટી ગયું તો દુઃખ છે ને આવે છે? ભગવાનની કૃપાથી બધું થાય છે. 10% જે કમાણી કરો ખેતીમાં, નોકરીમાં, ધંધામાં, વેપારમાં, એ ભગવાનને ચરણે ધરો અને 10% સમયનો ધર્મા દો. કેટલું આ જિંદગી તમને 90 વર્ષ તમને થયા, 90 વર્ષ થાય, 85 વર્ષ થાય, 80 વર્ષ થાય, તો 8 વર્ષ ટોટલી તમારો સત્સંગ માટે ગયા હોવા જો. કેટલા સત્સંગ માટે? 24 કલાકમાં તમારે કેટલી મિનિટ થાય બોલો? 144 મિનિટ. કેટલી? 444 મિનિટ આખા વર્ષમાં આપણને મળે છે. કેટલે? 24 કલાક એટલે 444 મિનિટ, એના 10% એટલે 144 મિનિટ. 144 મિનિટ એટલે 2.5 કલાક. કેટલા થયા? 2.5 કલાક. આખા દિવસમાં 2.5 કલાક સત્સંગ થવો જ થાય છે, નથી થતો. 2.5 કલાક ધૂન, પૂજા, વતના, સ્વાઈની વાતો આ કરો તો 2.5 કલાક થાય. આપણા 10% આયુષનો ધર્માદો, 10% પોતાના આવકનો ધર્માદો. આટલું જો કાઢીએ તો આપણો આ પ્રારબ્ધ બિલકુલ બચે નહીં. છતાં પણ પ્રારબ્ધનો દુઃખ આવે છે. જે પ્રારબ્ધ ઊભું થયું એ ઇન્ટરફેર, શું થયું? પ્રારબ્ધ થયું કે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ ભક્તિ કરી હોય, આજ્ઞા ના પડી હોય, ખટપટ, નિંદા, માથાકૂટ, અમહિમા, ભાવફેરમાં પડ્યા હોય, એ પ્રારબ્ધ ઊભો થયું. એ પૂર્વજન્મનો પ્રારબ્ધ અને ક્રિયામાં એક આ ક્રિયામાં ને પૂર્વજન્મનું જે ખોટો કર્યો એ બધું આવે, એ બરી જાય. પૂર્વજન્મનું અને ગયા જન્મનું બરી જાય. હવે પ્રારબ્ધ જે થાય છે એ ભગવાનની આજ્ઞા ના પાડીએ, સત્પુરુષની આજ્ઞા ના પાડીએ, ખટપટ, નિંદા, માથાકૂટ, મારું તારું, અમહિમા, ભાવફેરમાં કરીએ, એ પ્રારબ્ધ ઊભું થાય. તો એ પ્રારબ્ધ તમારે ભોગવવું પડે. હવે પ્રારબ્ધને વોશ આઉટ કરવા માટે 2.5 કલાક ધૂન એટલે કહી કે જાણે અજાણે ભગવાનને ચૂકીને ભગવાન રાજી ના થયું, કોક વસ્તુ થઈ ગઈ, જે પ્રારબ્ધ ઊભું થયું એ પ્રારબ્ધ વોશ આઉટ થઈ જાય. રસોડું રોજ ને રોજ સાફ કરે તો, નહીં તો રોજ સાફ ના કરે તો રસોડું ફરમેન્ટ થાય તો ખૂબ દુર્ગંધ મારે. એમ રોજનું રોજ પ્રારબ્ધ ભૂ થાય તે પહેલાં તો આપણે વોશ આઉટ થઈ જાય, અને એનાથી વધારે ધૂન કરો તો અંદર દિવ્યતા ખીલી ઉઠે. એટલે સારી ભક્તોને પ્રાર્થના કે કોઈ ભગત, એટલે આપણે ગુજરાતી એમ કહેવાય છે, હાથ ઉપર પથ્થર પડ્યો મોટો પહાણ, આમ એને મારીએ ના, પણ ધીમે લઈને હાથને એ ના થાય ને, આમ ધીમે રહીને હાથ કાઢી લઈએ. એમ ભગવાનના ભગત સાથે કંઈ તકલીફ થાય થાય તો કડથી હાથ કાઢી લો, પણ ભગવાનના ભગતને અમયમાં ભાવફેર, માથાકૂટ, ખટપટ એને વગોવો નહીં. એટલું ભક્તોએ ખાસ ધ્યાન રાખવું તો કોઈ પ્રારબ્ધ આપણને નડશે નહીં. અને જે સત્કર્મ કરે છે, 10% આયુષનો ધર્માદો કરીને 10% આપણે આવકનો ધર્માદો કરીએ તો એનાથી આપણને જીવનમાં એટલો સરસ કામો થશે, એટલો સરસ આનંદ, શાંતિ, અને પાછું આખો કુટુંબમાં ઊંચે લિફ્ટ થશે. તો ખાસ ધ્યાન રાખ્યા. તો અડધો કલાક ધૂન, અઠવાડિયે સત્સંગ સભા, પૂજા, 11 માળા અને 4 મહિના અથવા તો સાંજમાં એક ટાણો જમજો, એક ટાણો જમજો, પણ ખટપટ નિંદા માથાકો નિયમ જ કરજો. એ પડવું જ નથી. કોઈ પડવા આવે, બાપાને કોઈ પૂછ્યું, બાપા કોઈ મોટો માણસને ખટપટ નિંદાય તો બાપા કે ઊભા થઈ જાઓ. શું થયું? ઊભા થઈ જાઓ. પણ કે ઘણા બેસાડી રાખે તો કાનમાં આંગળીઓ નાખી દેવી, એટલે પહેલાંને ખબર પડે કે આને ગમતું નથી. પણ અમહિમા ભાવફેર માથાકૂટ વાત કરવી નહીં તો સાંભળવી પણ નહીં. આટલો એક વિશિષ્ટ નિયમ. અને ત્રીજો નિયમ, એક બીજો વિશિષ્ટ નિયમ કે આપણા ઘરમાં જે રહેતા હોય, જેટલા પાત્રો હોય, હોઈ જઈએ ત્યારે દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય. શું કહેવાનું? દિવ્ય છે, દિવ્ય છે. હા, ઘરવાળા દિવ્ય છે, છોકરા દિવ્ય છે, મમ્મી દિવ્ય છે, પછી જેની સાથે કામ કરીએ દિવ્ય છે, જેની સાથે અથડામણ થાય છે દિવ્ય છે, જેને વિશે આપણને ના ગમતા પાત્રો, જેને જોઈને આપણને ચીડ ચડતી એવા પાત્રો, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, એવું એનો અંબારીન ઠાકોરજીના ચરણામાં મૂકી અને એમ પગે લાગીને મહારાજ આને વિશે દિવ્ય ભાવ રખાવજો. થોડા પાત્રો છે કે 6 અબજ માણસોની હોય, 5-50 પાત્રો એવા હશે જેની સાથે આપણે રોજ બરોજ કામકાજ થતું હશે, એવા પાત્રોની વિશે ખ્યાલ આવ્યો. બિઝનેસની લીધે અથડામણ થયું હોય, કામકાજને લીધે અથડામણ થયું, વ્યવહારને લીધે અથડામણ થયું હોય, સમય ઉત્સવમાં સેવામાં અથડામણ થયું હોય, તેવા પાત્રોને સ્પેશિયલ ભગવાન પાસે બેસાડીને દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. આવો એક પ્રયોગ કરીએ 4 મહિના પછી દિવાળી પર જોજો તમે કેટલા હલકા ફૂલ થશો. આ વિશિષ્ટ નિયમ લેવો છે આપણે, આને ફોલો કરજો. ગુરુ પૂર્ણિમાનો કાલે મંગળવારી પર્વ છે, જે ભેટ મૂકવી પણ આ ભેટ મૂકવી છે ભગવાનને, સ્પેશિયલ આ ભેટ, કે આ નિયમ અમે વિશેષ લઈને તમારી તરફની ભક્તિ અદા કરીશું. બીજો, આજે બહુ મોટો દિવસ છે, વાંચો ને તે. આજે ગુરુદેવ યોગીજી મહારાજ વિજ્ઞાન સ્વામી સાથે 5 સંતો, 3 પાર્ષદો જૂનાગઢથી નીકળીને શાસ્ત્રીમાનને રાજકોટમાં મળ્યા, એનો આજે બહુ મંગળકારી દિવસ છે. આજે મંગળકારી જૂનાગઢમાં ગુણાતાન સ્વામી વખતે ભગતજી મહારાજ, જાગા સ્વામી, બાલમુકુંદ સ્વામી, વિજ્ઞાન સ્વામી, આ થોડા સેવા સાધુ હતા જેને અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની ગેડ હતી. ગુણાતાન સ્વામીની હયાતીમાં ગુણાતાન સ્વામી મૂળ અક્ષરબ્રહ્મનો અવતાર છે એવું જડબે સલાક માનીને એ ભાવથી ગુણાતીતની સેવા કરતા, ગુણાતીતના દર્શન કરતા, ગુણાતીતની સાથે રહીને એમની આજ્ઞા પાડતા, તો એ ગુણાતીત ભાવને પામ્યા. એ જાગા સ્વામીના હેતને લઈને કૃષ્ણજી અદા પણ અક્ષર પુરુષોત્તમ ઉપાસના જડ પાડતા. અને યોગી મહારાજ ભગત થયા, હજુ સાધુ નતા થયા, ત્યારે વિજ્ઞાન સ્વામી કૃષ્ણજી અદા પાસે રાજકોટ આવતા, એટલે વિજ્ઞાન સ્વામી કૃષ્ણજી અદાના સમાગમથી યોગી મહારાજ પણ એમને ઘરે જતા, એમની વાતો સાંભળવા જતા, એને લઈને કૃષ્ણજી અદાને પોતાના ગુરુ માનતા યોગી મહારાજ શરૂઆતમાં. અને જ્યારે વિજ્ઞાન સ્વામીને કૃષ્ણજી અદાએ કહેવડાવ્યું કે હવે સમય ના બગાડો, સાધુ થયા છો તો ભગવાનનો જે સંકલ્પ છે, ભગવાનનું જે કાર્ય છે એ કરવા માંડો, અહીંયા રહેવાથી નહીં થાય. સાધુ યજ્ઞ પુરુષદાસ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે જે આહલેખ જગાડી છે એમની સાથે આવીને જોડાઈ જાઓ. એટલે જૂનાગઢથી બાપાએ લખે છે, આખો પ્રસંગ બાપાએ પોતે લખેલો. સવારમાં મંગલા આરતી થાય 5:30 વાગે, તે પછી નીકળી જવાનું નક્કી કર્યું. અને જૂનાગઢ સ્ટેશનથી રાજકોટ કૃષ્ણજી અદાને ત્યાં આવ્યા. કૃષ્ણજી અદાએ શાસ્ત્રમાંને સમાચાર આપ્યા કે તમે પધારો, આ સંતોને તમે અહીંથી તમારી સાથે આ વિદાય કરીએ. એટલે શાસ્ત્રીમાં રાત્રે 11:30 વાગે રાજકોટ પહોંચ્યા. અને બાપા સાથે, બાપાને શાસ્ત્રીમાંને ભેગા કરી પછી બાપા વિજ્ઞાન સ્વામી મંડળ સારંગપુર ગયા. એ 9મી જુલાઈ હતી. 9મી જુલાઈએ રાત્રે 11:30 વાગે એ તારીખ 9 જુલાઈ હતી, એટલે બહુ મહામંગળકારી પર્વ છાત્રાને હું કહું છું એ પ્રસંગ. છાત્રાલયના પાયા ખોદાયા ત્યારે આખો દિવસ છોકરાઓ શ્રમ યજ્ઞ કરે, જાતે પાયા ખોદતા. અમે બધા છોકરાઓ 300 છોકરાઓ ભેગા થયા હતા ત્યારે. એટલે છાત્રાલયની પાયા ખોદીને પછી જુદા જુદા પ્રોગ્રામ કરીએ. કોઈ દિવસ નલિની કોલેજના લોનમાં કરીએ, પ્રાર્થના સભામાં કરીએ, બાપાના સાનિધ્યમાં આવા સંગીતના કથા વાર્તાના પ્રોગ્રામ રાખીએ બાપાના. તેઓ એક શારદા હાઈસ્કૂલનો પ્રાર્થના હોલમાં સભા રાખી હતી. તે પહેલાં હર્ષદભાઈ, પ્રમુખ સ્વામી, દાદુ કાકા, મહાન સ્વામી, અમે બધા ભેગા થઈ અને હોસ્ટેલનું નામ નક્કી કર્યું હતું, જ્ઞાન યજ્ઞ છાત્રાલય. પછી પ્રમુખ સ્વામી મને કહ્યું, તું બાપા પાસે આ નામ ફાઇનલ કર, પછી આપણે કાલે ડિક્લેર કરીએ સભામાં કે હોસ્ટેલનું નામ જ્ઞાન યજ્ઞ છાત્રાલય છે. એટલે સંગીત સંધ્યાપતિ હોલમાંથી બહાર નીકળ્યા બાપાનો હાથ ઝાલીને. કારમાં બાપાને બેસાડવા જતો હતો. પછી બાપાને મેં પૂછ્યું કે આ હોસ્ટેલનું બાપા પાયા ખોદ્યો છે, હોસ્ટેલ તૈયાર, એનું નામ શું પાડવું? તો બાપા કહે છે, હર્ષદભાઈ, દાદુભાઈ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, એ બધાને પૂછ એમને શું નામ પાડવું છે. હું બાપા, આજે કમિટીની મિટિંગ થઈ હતી, તે બધાએ નામ નક્કી કર્યું છે, આ પાડો તો પછી પાડીએ. તા કે શું નામ નક્કી કર્યું? હું કહું જ્ઞાન યજ્ઞ છાત્ર લઈશું. કહે જ્ઞાન યજ્ઞ. એ બાપા મારો હાથ પકડો તો છોડી દીધો હાથ. એટલે હું સરપ્રાઈઝ થઈ ગયો. પછી ગાડી આવી, એટલે આમ ગાડા પાસે આવ્યા ને એટલે ગાડીનો દરવાજો ખોલ્યો ને દરવાજા ઉપર હાથ મૂકીને બાપા બોલ્યા. મને કહે, જો આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા, એટલું બધું માન મોટો પતિ, આચાર્ય મહારાજની બાજુમાં એમની ગાદી પડે, એટલું બધું રિસ્પેક્ટ હતું સાધુઓમાં, ભક્તોમાં. શાસ્ત્રીમાં જ્યાં બેસે તો 150-200 માણસની સભા થઈ જાય, એટલું બધું આકર્ષણ શાસ્ત્રીમાં નહોતું. એટલું બધું ભાઈ માને ગોવર્ધનભાઈ કોઠારી બધા મંદિરનો વહીવટ કરે, પણ શાસ્ત્રીજી મહારાજને મૂંઝાય તો શાસ્ત્રી મહારાજને પૂછે, એટલો બધો શાસ્ત્રી મહારાજ પર વિશ્વાસ, શાસ્ત્રી મહારાજમાં પ્રેમ. એ શાસ્ત્રીજી મહારાજે બધાનો ત્યાગ કરીને માન મોટા બધું અને બહાર નીકળીને અત્યારે કેટલો બધો અપમાન થયો, કેટલી બધી તકલીફ છે, પૈસાની તકલીફ, માણસોની તકલીફ, અપમાનો, જ્યાં જાય ત્યાં બધા ગારો મળે. આવી તકલીફો આપણા ગુરુ શા માટે બેઠી સુખમાંથી? કેવળ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે. શેના માટે? અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે એમને આટલું બધું કર્યું છે. તો આપણું ગુરુ ભક્તિ આપણી એ છે કે આપણા ગુરુએ જે મિશન ઉપાડ્યું અક્ષર પુરુષ ઉપાસનાનું, એટલે કહે છે આપણે અક્ષર પુરુષોત્તમનો ગોકીરો કરવો એ આપણી ગુરુ ભક્તિ છે. શું બાપા બોલે? ગુરુ ભક્તિથી અક્ષર પુરુષ ઉપાસનાનો ગોકીરો કરો. અને આપણે એટલા માટે જ અક્ષર પુરુષોત્તમનું નામ ગાજતું થાય એટલે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય નામ આપો, જ્ઞાન ગણે એટલે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય નામ પર. ત્યારથી અશ્વિનભાઈ શાંતિભાઈ અમે બધાએ નક્કી કર્યું કે આપણે પણ ઉપાસના પાછળ જ મંડવું છે. એટલે આપણે જે પહેલામાં પહેલો જે ગ્રંથ બહાર પાડ્યો મનોજભાઈ વર્ષો પહેલાં, મનોજભાઈ લિખિત અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલમ, જેને ગ્રંથ આ જો વાંચવા જેવો છે ગ્રંથ, ઉપાસના ઉપર એ ગ્રંથ. અત્યારે જો વેબ સંસ્થામાં પણ મહંત સ્વામી પણ અક્ષર પુરુષો ઉપાસના સમ સુરૈભાવ એકતા, કોઈની ખટપણ નિંદા માથાકૂટ કરો નહીં, થાય એટલી સેવા કરો, એના ઉપર જ ટાર્ગેટ કરીને મહંત સ્વામી મંડ્યા છે. તમે એમના પ્રવચન સાંભળો, એમની વાતો સાંભળો. ખરેખર પ્રભુરૂપ થવું હોય, હઠમાં નિશાને કામ કરો, એક દોષ રહિત થવું હોય તો ભગવાન ધારક સત્પુરુષ એવા જે સાધુ ભગવાનમાં રહે છે અને જે કોઈ એને ભગવાન આપે છે એવા જે સાધુ ભગવાન કેમ કહીને રાજી થાય એવી સમજદારી શીખવાડીને આપણને જીવન જીવતા શીખવાડે. આપણા હઠમાં નિશાના ભાવોથી ઉપર ઉઠાવી કામ ક્રોધાય દોષ રહિત થઈએ એના માટે આપણી પાસે મહાત્મયુક્ત સેવાઓ કરાય અને પૂર્ણ ચાલ્યું ના જાય એટલે ખટપણ નિંદા માથાકોટ અમીમાં ભાવફેરમાં આપણને પડવાના દે એ રૂપે કાળજી રાખે છે, ભજનથી કથા વાર્તાથી હેત પ્રેમ કરીને આ સાધુ કરતા હોય. તો એ એવા સાધુની પ્રાપ્તિ થાય પછી જ દોષ રહિત થવાય છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના જેને સમજાઈ ને એવા સાધુન વિશે જેને આત્મબુદ્ધિની પ્રીતિ થઈ બે જોડીની આજ્ઞા પાડે અને કેમ કરે ને કોઈની ખટપટ નિંદા માથાકૂટ કરે નહીં તો પછી ગૃહસ્થ કે ત્યાગી હોય, દૂર રહેતો હોય કે નજીક રહેતો હોય, ખેતીવાળો હોય કે બંધેશ્વર કે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય, સાયકલ પર ફરતો હોય કે મર્સિડીઝ ગાડીમાં ફરતો હોય, રોલ્સ રોયસમાં ફરતો હોય, પ્લેનમાં ફરતો હોય કે ચાલીને ફરતો હોય, એની સાથે કોઈ નિસ્બત નથી. પણ એ સુખ્યો થાય થઈને થાય જ, જો આવું જીવન જીવે તો. કૃષ્ણ જાદવનું એક જે હતું ને કીર્તન બાપા ખાસ બોલતા, નાને સો નાનો રહીએ નાની જૈસે ધૂપ, ઘાસ ફીસ બૂડ ગયા. બાપા પછી કે એનો અર્થ કરતા કે નદીમાં જ્યારે ફોર્સ બહુ આવે એકદમ ફોર્સ માનીનો તો બધા ઝાડ ટાઈટ ઊભો હોય ને આમ ટાઈટ, એ બધા ઝાડ ખેંચે જાય, પાવરાવામાં મકાનો ખેંચે જાય જે ટાઈટ ઊભા હોય બધા. પણ જે પાણી આવે ને આમ નમી પડે એ પેલું ઘાસ નાનું નાનું ઘાસ હોય ને એ ઘાસ કોઈ દર નદીમાં ખેંચાય નહીં, એ પાણી એટલે નીચું નમી જાય એટલે પાણી ઉપરથી જતું રહે. એટલે નાને સો નાનો રહે નાને જશે દુભ, એટલે જે નાનામાં નાનો રહે એ ભગવાનનો કૃપાપાત્ર બની જાય, એને કોઈ પ્રારંભ નડે નહીં. ઘાસ ફીસ સબ ઉડ ગયા, ધૂપ ખૂબ કે ધૂપ, એટલે મોટા મોટા ટાઈટ ઝાડવા બધું ઉડી ગયું, પણ જે ઘાસ નાનું હતું એ ડૂબી ના ગયું, ખેંચાઈ ના ગયું, સેફ રહ્યું. એમ બાપા શીખવાડતા આપણે નાનામાં નાના રહ્યું. કેવા રહેવું છે? કેવા રહેવું છે? દાસના દાસ થવું છે. કે બા ક્યારે થવાય? તો ભગવાનનું મહાત્મ્ય હોય, સાધુનું મહાત્મ્ય હોય અને ભક્તો બહુ મોટા છે, સામાન્ય નથી એવું જો માનીએ તો એમની સાથે નાના એટલે એને વિશે ભાવપીણ ના થાય, એના વિશે આડુંઅવળું થાય નહીં, એવો મહિમા એનો સમજાય તો એની સેવા થાય, સેવા કરવાનો આનંદ આવે. એટલે બાપાએ કહ્યું કૃષ્ણ જદાની સાખી બાપા કાયમ બોલતા કાયમ બોલતા. અને કૃષ્ણ જદાની બાપા બહુ વાતો કરતા. પછી કૃષ્ણ જદા જ્યારે અંત વગર આવ્યો, એમનો દેહ છોડવાનો ટાઈમ આવ્યો, એટલે શાસ્ત્રીમાંને સમાચાર આપ્યા સારંગપુર કે કૃષ્ણ જદા હવે દેહ છોડવાનું નક્કી કરીને બેઠા છે તો તમે બધા આવો. એટલે શાસ્ત્રી મહારાજને યોગી મહારાજને બધા આવ્યા. તો યોગી મહારાજ તો દાસ ભાવે એટલે પાછળ બેઠા, બધા સંતો આગળ બેઠા હતા. કૃષ્ણ જેદા એકદમ એમાં હતા ને પછી પૂછ્યું કે જ્ઞાનજી ક્યાં? શું બોલે? જ્ઞાનજી ક્યાં? બાપા નંબર હે. એટલે શાસ્ત્રી મહારાજે આગળ બેસાડે યોગી મહારાજને. આમ હોતા હતા બેઠા થયા, યોગી મહારાજને માથે હાથ મૂક્યો કૃષ્ણ જદાય હં આશીર્વાદને. તારી નિર્ગુણ સ્વામી બોલ્યા કે યોગી મહારાજ સાક્ષાત પ્રભુ તમારા માથે હાથ મૂકે છે. કૃષ્ણ જદા કહે પ્રભુ જેવો જ છે સાધુ, એટલે હાથ મૂકું છું. છેલ્લે પછી કૃષ્ણ જદાએ દેહ છોડી દીધો. એટલું બધું બાપા માટે પણ એમને પ્રેમ હતો અને બાપાને એમના માટે પ્રેમ હતો. બાપા તમે જુઓ શાસ્ત્રીજી મહારાજને ગુરુ માન્યા, આજ્ઞા શાસ્ત્રી મહારાજને રહ્યા, શાસ્ત્રી મહારાજ બોલાવ્યો યોગી તો મોઢામાં કોરિયો મૂકતો મૂકી દઉં ઊભો થઈ જાઉં, પેનમાં લખતો હોય તો પૂરું લખવું ને ઊભો થઈ જાઉં, હાકલ પડે યોગી શાસ્ત્રી મહારાજની એ જ મિનિટે એ જ સેકન્ડે ઊભા થઈ જાય. એટલી બધી શાસ્ત્રી મહારાજની અધર આજ્ઞા ચીલી. શાસ્ત્રી મહારાજ જેમાં રાજી છે એનું સતત અનુસંધાન રાખીને જીવ્યા, છતાં પણ કૃષ્ણ જદા જાગા સ્વામી ભગતજી મહારાજનો એટલો ભારો ભાર એમને મહિમા હતો બાપાને. બાપાએ શીખવાડ્યું કે મોટા પુરુષો જે થઈ ગયા ત્યારે પ્રમુખ સ્વામી મહાન સ્વામી રિપ્રા સ્વામી દાદુ કાકા પપ્પાજી ભલે આપણે અશ્વિનભાઈ શાંતિભાઈ બધાને ગુરુ માનીએ ભાઈ એમના જેવો ને જેવો મહિમા દિવ્ય પુરુષોને આપણા અહીંયા હોવો જોઈએ. કારણ કે એમને બાપાને રાજી કરે છે, શાસ્ત્રીમાનને રાજી કરે છે, અક્ષર ઉપર સુધ ઉપાસના પ્રવર્તાવામાં હોમ્યા છે, બધા કૃપાનો બધા સંતો તમે જોતો અશ્વિનભાઈ શાંતિભાઈ રતિભાઈ ચનનભાઈ એક એક સાધુ અક્ષર પુસ્તક ઉપાસના માટે સંસાર છોડીને બેઠા છે એનો દરેકનો જેટલો મહિમા સમજાય એટલા ભગવાન રાજી થશે. નિર્દોષ આજ્ઞા એકની જ પાડજો, જેને વિશે તમને આત્મબુદ્ધિની પ્રીતિ છે, જેને તમે ગુરુ માનો છો, આજ્ઞા એની પાડવાની યાદ રાખો. પણ સેવા સૌની કરવાની, ગુણગાન સૌના ગાવાના, દર્શન સૌના કરવાના એક જ ભાવથી તો ભગવાનની પ્રસન્નતાના પાત્ર બની જઈશું. તો આજે ખાસ બાપાનો દિવસ છે, જે અક્ષરપુર સંસ્થામાં આવીને બાપા જોડાયા, અને આવતીકાલે ગુરુ પૂર્ણ મહામંગળકાલી પર્વ છે. આપણા માટે જીવનમાં ગુરુ પૂર્ણિમા અને ગુરુનો જન્મદિવસ, ભગવાન સ્વામિનારાયણનો જન્મ પ્રાગટ્ય દિવસ, શરદ પૂર્ણિમા ગુણાતીતનો પ્રાગટ્ય, આ થોડા દિવસો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર આ દિવસોમાં ગમે એવું કામ ધંધો નોકરી હોય તોય રજા લઈને પણ એ દિવસે હાજરી આપી આપણી ભક્તિ છે. આવા ઉત્સવમાં ઇમ્પોર્ટન્સ કોને છે, અગત્યનો છે. ભગવાન આપણા જીવનમાં અગત્યના છે, સાધુ અગત્યના છે. એને રાખીને તમે વ્યવહાર કરો ને બંધનરૂપ નહીં થાય વ્યવહાર, યાદ રાખો. જેના જીવનમાં ભગવાનને સાધુ સેન્ટરમાં છે એને રાજી કરવાના ભાવથી જે જીવન જીવે છે એ પછી ગમે તેવો વ્યવહારમાં રસબસ હશે તો એને વ્યવહાર અડી નહીં શકે, યાદ રાખજો. અને સાધુને ભગવાન ઇમ્પોર્ટન્ટ નહીં હોય તપ ત્યાગ વૈરાગ માટે સંસાર છોડીને જતો રહેશે, પણ તો એના જીવનમાં માન કીર્તિ કંઈક મેળવવાનું અગત્યનું હશે ને ભગવાન રહી જશે. ભલે તમે ગૃહસ્થો છો, વેપાર ધંધો ખેતી બંધા બધું છો, પણ ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, રામનવમી આવા બધા ઉત્સવો, અશ્વિનભાઈ આ બધાના પ્રાગટ્ય પર્વો, આ વખતે હાજરી આપો છો એ ખરેખર જીવનમાં સાધુ અને ભગવાનની અગત્યના દર્શન કરાવે છે. તો એ પકડી રાખીએ, એવું જીવીએ. અને ચાતુર્સ માસમાં ખરેખર નિયમિત રહીએ. ઘરે વધતા સ્વાઈન વાતો ના હોય તો ઘરે ભેગા થઈને વાંચીએ, ધૂન કરીએ. આપણું અક્ષરધામ આપણું ઘર, અત્યારે દરેકના ઘરે કેટલા સરસ મંદિર છે. અને પાછા જીવન એવા છે, કોઈની ખટપટ નિંદા માથાકૂટ નહીં, ગુણગાને મહિમા ગાયા, ભક્તોની સેવા કરવામાં આનંદ આવે છે. ભક્તો એમને ઘરે જાય, સંતો ઘરે જાય તો ઉત્સાહ ઉમંગ વધી જાય. આ જે મહિમા વધ્યો છે એ જ આપણી આધ્યાત્મિક પ્રગતિ છે. એમાં વિશેષ કરીને આ જે નિયમ ચાતુર્માસના નિયમો લઈને પાળીશું, હવે બધાને દિવ્ય માનવા રૂપી 4 મહિના પ્રાર્થના ભજન કરે છે, પછી ટેવ પડી જશે, ટેવ પડી જશે. તો બધામાં આપણે દિવ્ય થઈ જઈશું ક્યારે, કે એક એક દિવ્ય મનાશે, દિવ્ય દેખાશે. તો માનજો દેહભાવથી આપણે પર થઈ ગયા, આપણે મંદિરરૂપ થઈ જઈશું. ઘર મંદિર બનાવે છે, હવે દેહને મંદિરરૂપ થવાની સાધના આપણે બધા ભક્તો કરી રહ્યા છે, ને એમાં આપણને ખૂબ બળ મળે, સરળતા રહે, આનંદપૂર્વક થાય. એ માટે ગુરુદેવ યોગી મહારાજને, ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને અને અશ્વિનભાઈ રતિકાકાના સંતોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.